તારીખ 29/6/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 233 અને 234 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 167
ભાવજીન શાસન કહેવાય. ભાવજીન શાસન અનુસાર જે કાંઈ પ્રવૃત્તિ થાય બહારની તેને દ્રવજીન શાસન કહેવામાં આવે છે. એ વિષય છે આ બોલનો. શુદ્ધ પરિણામ તે આત્માનો ધર્મ છે, એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તને આવી જાય છે. શુદ્ધ પરિણામ તે આત્માનો ધર્મ છે, શુદ્ધ પરિણામ કહેતા એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણેયનો સમાવેશ થાય છે. અભેદપણે કહેવું હોય તો એને ધર્મ કહેવાય છે, શુદ્ધ પરિણામ કહેવાય છે. આત્મધર્મ કહો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ કહો, સમ્યક કહેતા જ શુદ્ધ અથવા પવિત્ર સત્યરૂપ પરિણામ, એને ધર્મ કહેવામાં આવે છે. પણ વ્રતાદિનો રાગ તેમાં આવતો નથી. આ સ્પષ્ટીકરણ છે આ વિષયનું, કે કોઈ એમ માને કે અમે પ્રતિમા અંગીકાર કરી એવા વ્રતનો અમને ઉચ્ચ કોટીનો ત્યાગનો રાગ આવ્યો, જીન દીક્ષા ગ્રહણ કરી પંચમહાવ્રત આદિ પાલન કરવાનો શુભ રાગ થયો, બાહ્ય વિષયોના ત્યાગનો શુભ ભાવ થયો, તો તે વ્રતાદિનો રાગ તેમાં આવતો નથી. એમ કે ભાવજીન શાસનની અહીંયા વાત કરવી છે ને. ભાવજીન શાસનમાં તો શુદ્ધ રત્નત્રય છે, સમ્યક રત્નત્રય છે, એને જ ભાવજીન શાસન કહેવામાં આવે છે. રાગાદી ભાવને જીન શાસન કહેતા નથી. પછી તદ અનુસાર રાગાદી ભાવ અને રાગાદી ભાવની જે વ્યવહાર પ્રવૃત્તિ એને દ્રવજીન શાસન કહેવામાં આવે. ભાવજીન શાસનની ઉપલબ્ધિમાં, અસ્તિત્વમાં જો એટલો શુભ રાગ હોય તો એને જીન શાસન કહેવામાં આવતું નથી. બીજી પ્રવૃત્તિ, ઉદગલની પ્રવૃત્તિ તો એક બાજુ રહી, પણ જે શુભરાગ છે વ્રતાદિમાં ગમે તે પ્રકારનો શુભરાગ, પૂજાનો, પ્રભાવનાનો, વાત્સલ્યનો, અનેક પ્રકારના શુભભાવ જે દ્રવજીન શાસન કહેવાય છે, અને એ અનુસારની પ્રવૃત્તિને જે દ્રવજીન શાસન કહેવાય છે, એ જેમ નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે એમ ભાવજીન શાસન પૂર્વક દ્રવજીન શાસન હોય. જ્યાં ભાવજીન શાસન નથી ત્યાં દ્રવજીન શાસન પણ નથી. જ્ઞાનીની આજ્ઞા એ તત્વપ્રચાર આદિની પ્રવૃત્તિ કરવાનો અધિકાર છે અને નહીતર અધિકાર નથી, એમ જે શ્રીમદજીએ કહ્યું એની પાછળ આ હેતુ છે કે યથાર્થ પ્રવૃત્તિ તો જેને ભાવ પરિણમન છે એને દ્રવ પરિણમનનું યથાર્થ પરિણમનની યથાર્થતા રહેશે, પણ જેને ભાવથી પરિણમન નથી એના દ્રવ પરિણમનમાં પરંપરાગત જે કાંઈ ચાલશે તે ચાલશે, ને એની અંદર ભૂલ સામેલ થઈ ગઈ હશે, ગરબડ સામેલ થઈ ગઈ હશે, ઘૂસી ગયું હશે, તો એ બધું પરંપરામાં ચાલવાનું. કેમ કે ભાવગીન શાસનવાળાને ખબર પડે છે કે આમ ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ ને આમ ન હોવું જોઈએ, એવો પ્રકાશ સમ્ય જ્ઞાનમાં થાય છે. તેથી તે ભાવગીન શાસન છે અને તદ અનુસાર પ્રવૃત્તિ થાય તો દ્રવગીન શાસન છે. બાકી જૈન શાસનને નામે કોઈ ગમે તે પ્રવૃત્તિ કરે તેથી તે જૈન શાસન થઈ જાય છે, અથવા જૈનમ જયતુ શાસનમ બેનર લઈને પછી સરઘસ નીકળે માટે જૈન શાસન, રથયાત્રા નીકળે માટે જૈન શાસન થઈ જાય છે. બોર માર્યું ને, જૈનમ જયતુ શાસન, જૈન શાસન જયવંત કરતો, એવા બેનર નીચે નીકળે એટલે એ જૈન શાસન થઈ જાય છે. તેથી એને લાગવું પડે છે. બીજો વ્યવહાર પ્રભાવનામાં નહીં આવતો હોવાને લીધે એને લાગુ કેવી રીતે પડે, જે વ્યવહાર જ નથી એને દ્રવ્યજ્ઞ શાસન એવું કેમ લાગુ પડશે? માટે ભાવજીન શાસનની હૈયાતી છે કે નહીં એના ઉપર દ્રવજીન શાસન આધારિત છે, નહીંતર દ્રવજીન શાસનનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. છે જ નહીં દ્રવજીન શાસન, વિચાર કરવાનો પ્રશ્ન નથી. એમ છે જ્ઞાની રહ્યા નહીં, જ્ઞાની રહ્યા નહીં, વચ્ચે એવા કાળ ગયા જ્ઞાની રહ્યા નહીં. વળી ક્યારે જ્ઞાની આવ્યો તો જ્ઞાની ને આજ્ઞા એ ચાલવાનું રહ્યું નહીં. આ બે પ્રકાર થઈ ગયા એટલે અનેક મિથ્યા પ્રવૃત્તિઓ અને મિથ્યા પ્રણાલિકાઓ ચાલુ થઈ ગઈ અને ઊંધા લાકડા ઘૂસી ગયા અંદર. એનું કારણ એ છે કે ભાવજીન શાસન વગર દ્રવજીન શાસન કેવી રીતે ચાલે અથવા કેવી રીતે હોય? દ્રવજીન શાસનનો જન્મ જ નથી થતો, ભાવજીન શાસન વિના દ્રવજીન શાસનનો જન્મ જ નથી. ખરી વાત તો આ છે, સીધો સીધી વાત છે, થાય જ નહીં. પણ જ્ઞાનીની આજ્ઞા એ ચાલતો તો એમાં એ દોષ નથી. પણ શુદ્ધ જ્ઞાનીની આજ્ઞા એટલે જ્ઞાનીની આજ્ઞા એ પાછો અંચળો ઉઠીને નહીં. નામ જ્ઞાનીનું લઈને મહાવીર ભગવાનનું નામ લઈ અને ચાલે છે સંપ્રદાય, એટલે કાંઈ મહાવીર ભગવાનનો સંપ્રદાય થઈ જાય છે એમ નથી. એમ જ્ઞાનીનું નામ લઈ અને અયથાર્થ પ્રવૃત્તિ કરે માટે કોઈ જ્ઞાનીની આજ્ઞા એ ચાલે છે એમ નથી. નિર્ણય કોણ કરે? થોડો વિષય ત્યાં કઠિન થાય છે, અઘરો થાય છે. એટલે ગુરુદેવ તો ચોખોટ કરે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એ ભાવજીન શાસન છે, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ના સદભાવમાં વ્રતાદિનો રાગ થાય, ગુણસ્થાન અનુસાર રાગ થાય તો પણ તે ભાવજીન શાસન નથી, એ દ્રવજીન શાસનમાં જાય છે. ભાવજીન શાસન તો આત્મધર્મ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના અનુભૂતિના પરિણામ છે એટલું જ ભાવજીન શાસન છે. વ્રતાદિનો રાગ ભાવજીન શાસનમાં નથી, પણ એના સદભાવમાં વ્રતાદિનો રાગ હોય, પૂજા પ્રભાવનાનો રાગ હોય તો એને દ્રવજીન શાસન કહેવામાં આવે. એટલે એ તો પેલા અંદરની ચોખટ કરે છે કે આટલું તો દ્રવ્ય ને ભાવ વચ્ચે ફરક છે.
જ્ઞાની
આજ્ઞા એ જે પ્રવર્તન થતું હોય એના જ જોડાવે. જે જ્ઞાનીની આજ્ઞામાં નથી એના પ્રભાવના અધિકારીમાં જોડાવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ઉમરાળાના હરિજન જ્ઞાન ચક્ર કાઢે તો જાવું કે ન જાવું, એટલે કે ગમે તે માણસ લઈને નીકળવી પડે, પણ નામ કુલકુંડાચાર્યનું નહીં એટલે માટે જોડાઈ જવું એવું કઈ હોય એમ નથી. કેવી રીતે પ્રવૃત્તિ થઈ, કોણ કરે છે, એમાં કાંઈ નાનીની આજ્ઞા જેવું છે કે ગમે તે એને ઘડી કાઢ્યો છે કાર્યક્રમ અને એમાં જોડાઈ જાય એ વિવેકી છે. એમાં ક્યાં કેટલો અવિવેક થશે, ક્યાં ગડબડ થશે, કેમ થશે કાંઈ ખબર નહીં પડે એવી પરિસ્થિતિ થાય છે. પરોક્ષ એટલે દ્રવ્ય,
ભૂતકાળમાં
એ પણ ભૂતકાળમાં જ્ઞાની થઈ ગયા તો એને ચાલે. મહાવીર ભગવાનના નામથી ચલાવે છે ને, ભૂતકાળમાં તીર્થંકર થઈ ગયા છે ને, જ્ઞાની ક્યાં થયા છે, તીર્થંકર થયા છે એને ચાલે. વર્તમાનમાં હોવું જોઈએ. હવે કોઈ એમ પ્રશ્ન કરે કે માનો કે અત્યારે વર્તમાનમાં કોઈ જ્ઞાની નથી, સારું છે કહી છે, પણ ન હોય તો શું કરવું? કે તો આત્માનું કરવું, બીજી પ્રવૃત્તિમાં નથી ના પડવું, અથવા શાસ્ત્રાદિનો પ્રચાર, તે જ શાસ્ત્રાદિનો પ્રચાર કરવો કે જે માન્ય કર્યા હોય, પ્રત્યક્ષમાં માન્ય કર્યા હોય એ જ, પ્રત્યક્ષમાં માન્ય ન કર્યા હોય એ શાસ્ત્રનો પ્રચાર ન કરવો, બીજો પ્રચાર કરવાનો, પ્રવચન આદિના પ્રચાર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેમ કે એ તો ખરેખર છઠ્ઠા સાતમા ગુણસ્થાનનો, તેરમા ગુણસ્થાનનો જ અધિકાર છે, ચોથા પાંચમે પણ ઉપદેશકનો અધિકાર નથી. તો મિથ્યા દ્રષ્ટિ હોય એને તો એ વિકલ્પ જ છોડી દેવા જેવો છે. જો કોઈ જ્ઞાની હોય તો એની આજ્ઞા એ વર્તો, નહીં તો મારે એ કાર્ય કરવાનો પ્રશ્ન રહેતો નથી. માંડી જ વાળા કેમ કે આજે હું કરું મિથ્યાત્વ અવસ્થામાં તો કાલે બીજો કરશે, દિવસે ત્રીજો કરશે, હવે એનું નિયમન કોણ કરશે? એ પ્રવૃત્તિનું જ્ઞાનીના અસદભાવમાં એનું નિયમન કોણ કરશે અને કંટ્રોલ કોણ કરશે? એની યથાર્થતા અયથાર્થતાનો નિર્દેશ કોણ કરશે? એનું માર્ગદર્શન ક્યાંથી મળશે? પછી તો ગમે તેમ ચાલવાનું અને ચાલે છે, એટલે પરોક્ષનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. પ્રત્યક્ષ હોય તો જ થાય, તો પ્રત્યક્ષ ન હોય તો આત્માર્થે એ વિકલ્પને શાંત કરી દે છે. જોકે એના સદભાવમાં આત્માર્થી પ્રયત્ન કોઈ પ્રવૃત્તિ કરે તો પણ એને પહેલા એ યાદ આવે કે બીજાની કરુણા વ્યક્તિ, તો બીજા ઉપરની કરુણાનો સવાલ છે કે બીજાનું પણ હિત થાય, મારું હિત થવાની સાથે સાથે બીજાનું પણ હિત થઈ જાય. તો કે ઉત્કૃષ્ટ પ્રકારની, પરમ એટલે ઉત્કૃષ્ટ પ્રકારની કારુણ્ય વૃત્તિ તને ઉત્પન્ન થાય, એટલે બહુ જોરથી એવો વિકલ્પ આવે તો પણ પ્રથમ ચૈતન્યજીન પ્રતિમા થા, ચૈતન્યજીન પ્રતિમા થા, ચૈતન્યજીન પ્રતિમા થા. લીધું છે ને શ્રીમદજી, એમ હું પોતાના માટે લખી છે નોંધ. જ્ઞાનીને વિકલ્પ છે, જ્ઞાની થનારને એ વિકલ્પ છે, એટલે એની પ્રવૃત્તિ મર્યાદામાં રહે છે. બીજાને તો અનર્ગળ પ્રવૃત્તિ થતાં કયો ભાવ રોકશે? જેને ચૈતન્યનું અંતરનું લક્ષ નથી, જેને આત્મહિતનું લક્ષ અને પ્રયત્ન નથી, એને બાહ્ય પ્રવૃત્તિની મર્યાદામાંથી રોકનાર શું છે એની પાસે? એની પાસે તો કાંઈ નથી, અનર્ગળ પ્રવૃત્તિ થશે એટલે ના પાડે. જૈન મંદિરની સ્થાપના તો કરે છે, પણ છતાંય તે એમાં જ્ઞાનીની આજ્ઞા હોય વધારે ઉચિત છે. જિનેન્દ્રની સ્થાપના તો સામાન્ય રીતે જ્ઞાનીની આજ્ઞા અનુસાર થાય તો ગડબડ ન થાય, નહીત્ર જિનેન્દ્રની સ્થાપનાની પાછળ પાછળ કુદેવ કેમ ઘૂસી ગયા? બીજી કેમ પરંપરાઓ લાગુ થઈ ગઈ? નાનીના અસદભાવને લઈને બધી પરિસ્થિતિ થઈ છે. એટલે જિનેન્દ્ર મંદિર ક્યાંય ન જ હોય મોટા એવા ક્ષેત્રની અંદર આજુબાજુ, અને એક વિકલ્પ આવે જુદી વાત છે. પણ જો હોય તો બીજા ધામધામમાં કરવા જેવા નથી. ગામમાં એક બે ચાર જૈન મંદિર છે, જ્ઞાની નથી તો નવું કરવું કે નહીં? પ્રવૃત્તિનો વિચાર ઓછો કરવો, પ્રવૃત્તિના વિચારને શાંત કરવો, અંદરમાં નિવૃત્ત થઈને અંદરમાં પ્રવૃત્ત થવાય એની મુખ્યતા કરવી. એમ છે, કોઈ પણ ધર્મ પ્રવૃત્તિ હોય એ વાત છે, મંદિર હોય કે ગમે,
બહુ
સ્પષ્ટ વાત છે. શાસ્ત્રથી કોઈ સંસ્કાર જીવ પામે
સમજી ન શકે.
પણ હવે સમજવામાં જોખમ ઘણું છે. સમજણમાં ગેરસમજણ થાય તો આ એક લાલ બત્તી છે, જોખમ છે. શું
અત્યારે જ્ઞાનની આજ્ઞા હોય પછી ગેરહાજરી હોય તો જેને આજ્ઞા હોય એ પ્રવચન કરી શકે?
હા, એને પ્રત્યક્ષ આજ્ઞા થઈ ગઈ હોય તો વાંધો નથી, કેમ કે એની યોગ્યતા જોઈ લીધી છે. શું કે એની યોગ્યતા જોઈ લીધી છે તો લગભગ એ બહાર ન જાય, તો પણ એને બીવું બીતા બીતા કરવું કરનારે બીતા બીતા કરવું પડે કે અત્યારે પ્રત્યક્ષ નથી કહેનાર ચાલ્યા ગયા છે, ક્યાંક મારી ભૂલ થશે તો મને કોણ બતાવશે, આમાં ભૂલ થશે તો ભયંકર ભૂલ છે, આની ભૂલ એ સાધારણ ભૂલ નથી, રીત પીછે હાથમાં ચાલ્યો જાય છે. એટલે એવા ભાવભાઈ છે, ડરતા ડરતા શેષ આયુષ કાળમાં પ્રવૃત્તિ કરવાનું બને તો પણ એ ડરતા ડરતા બને તો બચી શકે, પણ થોડા એમાં જોખમ છે. કેમ કે ભૂલ કરશે તો કોણ કહેશે? એટલે એ તો પોતે એમ જ વિચારે છે કે આમ ન થાય તો સારું, પછી શું ઢંગ બદલવો પડે, પદ્ધતિ બદલવી પડે કે સમવિચારના મુમુક્ષુઓ એકત્રિત થાય, ચર્ચા વાર્તા ગોઠવે, પ્રવચન અને ઉપદેશની પદ્ધતિ ફેરફાર કરી નાખવી જોઈએ. ખરેખર તો આમ ફેરફાર કરવો જોઈએ, પ્રત્યક્ષતા ન રહે જ્ઞાનીની તો આ ફેરફાર કરી નાખવો, પ્રવચન થવા જોઈએ. આપણે કોઈ પ્રકરણ હાથમાં લઈએ, કોઈ પારિગ્રાફ, કોઈ વચનામૃત, કોઈ શાસ્ત્ર વચનને વિચારીએ સાથે બેસીને, તો ઉપદેશ સમજવો સમજાવવાનો પ્રકાર છોડી નાખવો, એ પ્રકારે સત્સંગ થઈ શકે છે. એ રીતે સત્સંગ થાય તો એમાં યોગ્યતા વિશેષ થવાનો મુમુક્ષુને અવસર છે, એટલો અવસર છે. સત્સંગનો નિષેધ નથી, ઉપદેશકપણાનો નિષેધ છે. એમાં ટોન આવી જાય છે, ધ્વનિ આવી જાય છે, બીજાને સમજાવવા જાય શાસ્ત્ર લઈને ત્યારે હું સમજું છું એ છોડીને કેવી રીતે સમજાવે? જો પોતે સમજતો જ ન હોય તો સમજાવવાનો પ્રશ્ન નથી રહેતો, સમજે છે તો સમજાવે છે. હવે એને હું સમજતો નથી વાત ક્યાં રાખવી, કેવી રીતે રાખવી, કઠિન કાર્ય છે. બોલો તો સત્પુરુષના ચરણમાં જાય છે, એટલે એને એમ છે કે નહીં મારા માથે કોઈ છે, ધણી છે, આ ફેરફાર છે તો સંકેત મળી જશે, તૈયાર જ છે એના માટે. એમાં ન હઠ કરે, ને એમાં કોઈ દલીલ કરે, ન કોઈ એમાં અણગમો લાવે, એ કાંઈ નથી. ઠીક છે, બધા પ્રશ્નો ચર્ચવા જેવા છે. કહે છે કે ભાવજી શાસનમાં વ્રતાદિનો રાગ પણ આવતો નથી, જોડે રહેલો વ્યવહાર પણ ભાવાત્મક હોવા છતાં રાગ છે, ભાવ હોવા છતાં એ ભાવજીન શાસનમાં એનો સમાવેશ નથી. દ્રવજીન શાસનમાં જાય છે જો ભાવ જીન શાસન વિદ્યમાન હોય તો, પણ તોય ભાવજીન શાસનમાં તો એનો સમાવેશ નથી. આ શુદ્ધ રત્નત્રય રૂપ જે વિતરાગ ભાવ તે બધા શાસ્ત્રોનું તાત્પર્ય છે. જેને શુદ્ધ ભાવ કહેવામાં આવે છે, આત્માનો ધર્મ કહેવામાં આવે છે, વિતરાગ ભાવ કહેવાય છે, તે જ બધા શાસ્ત્રોનું તાત્પર્ય છે. અથવા બધા જ શાસ્ત્રોનો હેતુ આવો વિતરાગ ભાવની પ્રાપ્તિ કરાવવા અંગેનો હેતુ છે. એટલે એની વિરુદ્ધ તો કંઈ નહીં થવું જોઈએ. વિતરાગ ભાવ પ્રાપ્તિના હેતુથી શાસ્ત્રની રચના છે અને શાસ્ત્રનો ઉદ્દેશ છે. એ ઉદ્દેશ વિરુદ્ધ કોઈ રીતે જઈ શકાય નહીં, સીધી રીતે જઈ શકાય ના અડકતરી રીતે જઈ શકાય, કોઈ રીતે જઈ શકાય નહીં. અને તે જીન શાસન છે. એવું જે વિતરાગ ભાવ અથવા રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે જીન શાસન છે. તે જીન શાસન, શાસન એટલે આજ્ઞા, શાસનનો અર્થ જ આજ્ઞા થાય છે. તે સર્વજ્ઞ જીનનાથની આજ્ઞા છે. કેમ કે જીન શાસન કહું તો જીન હોય એનું શાસન કે અજીનનું શાસન, આ તો સીધી વાત છે. શબ્દાર્થ પ્રમાણે લ્યો તો જે જીન થયા છે, સમ્યક દ્રષ્ટિને જીન થયેલા કહીને, અપૂર્વ કર્મમાં જીન કયા, તો જીન થયા છે એનું અનુશાસન હોય. જે જીન જ નથી એના અનુશાસનનો કયા પ્રશ્ન છે? એ પ્રશ્ન થતો નથી. શું છે? વિતરાગ ભાવ છે તે તાત્પર્ય છે, તે જ જીન શાસન છે. અને એવો વિતરાગ ભાવ પ્રગટ કરવાની જ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા છે. જે દ્રવ્ય જીન શાસન કહેવાય છે એ તો આવા ભાવ જીન શાસનમાં સાધક દશામાં આવેલા જીવોની પૂર્ણ સ્થિરતા ને હોવાને લીધે ઉત્પન્ન થયેલા વ્યવહારના પરિણામ છે. પણ એમનું પોતાનું વજન ભાવજીન શાસન ઉપર છે, દ્રવજીન શાસન ઉપર નથી. આમ છે, એમનું પોતાનું વજન ક્યાં છે? કે જીનાજ્ઞા તો એ છે કે તું વિતરાગ ભાવ પ્રગટ કર, શાસ્ત્ર આજ્ઞા તો એ છે કે તું વિતરાગ ભાવ પ્રગટ કર. હવે વિતરાગ ભાવ પ્રગટ કરતા કરતા ન થઈ શકે ને કચાશ રહી જાય, એમાંથી ઓલી વાત ઊભી થાય છે. એને કેટલું વજન આપવાનું, એને કેટલું સ્થાન આપવાનું? જે નિષેધનો વિષય છે, જ્ઞાનીઓના જ્ઞાનમાં જે નિષેધનો વિષય છે, એને સ્થાન કેટલું દેવું છે તારે? એ તો ગૌણપણે જ રખાય, એની મુખ્યતા કદી કરાય નહીં. શુદ્ધતામાંથી પ્રવૃત્તિ ઉત્પન્ન થયેલી છે, શુદ્ધતામાંથી ઉત્પન્ન થયેલી પ્રવૃત્તિ નથી. પહેલા એ તો શુદ્ધતા એવી ઉચ્ચ કોટીની છે, જે જીન ધર્મ છે, રત્નત્રયરૂપ ધર્મ છે, કે જેની શુદ્ધતા અને પવિત્રતા એવી ઉચ્ચ કોટીની છે કે જેના મેલમાં આ વ્યવહાર ધર્મ ઉભો છે. ગુરુદેવ કહેતા ને, વાણી શું છે, ભગવાનની વાણી શું છે? કે તો રજ ખરેલી છે, હીરાની રજ ખરેલી છે. વસ્તુ તો જુદી છે એનાથી, વાણી તે વસ્તુ નથી. એની રજમાંથી કેટલાકને લાભ થાય છે, વસ્તુ તો કોઈ જબરજસ્તી જ છે, એવી વાત છે.
ભક્તિ કરે છે, ઉલ્લાસ પરિણામ થાય છે.
ઉલ્લાસ પરિણામ થી કરે છે, અને એ વખતે એનો નિષેધ પણ કરે છે. એક વાત કેમ જુઓ છો? બે વાત છે તો બે ને સાથે રાખીને જુઓ. એકાંતે ભક્તિ કરે છે ઇન્દ્ર, એની એનો નિષેધ પણ એ વખતે એને વર્તે છે. તો ગણધર દેવ પણ દિવ્ય ધ્વનિનું શ્રવણ કરવા સમૂહ શરણમાં ઉપસ્થિત થાય છે, હોય છે ઉપસ્થિત. માટે વ્યાખ્યાન કરવું ને માટે વ્યાખ્યાન સાંભળવું એવી પ્રવૃત્તિ એને નિષેધ વર્તે છે, એ સાથે જોવાની જરૂર છે. અને છે ને કોઈ નથી ને ક્યાં કહેવું છે? એ પણ છે ને આ પણ છે. જોર કોનું છે? વિશેષતા કોની છે? કે વિશેષતા વિતરાગતાની છે કે જે એનો નિષેધ કરે છે રાગનો. એવા શુભરાગનો જે નિષેધ કરે છે એની વિશેષતા છે, એની પ્રધાનતા છે, એની મુખ્યતા છે. એમ છે ના, દિવ્ય ધ્વનિને છોડી દે છે મુનિઓ તો ક્ષણે ક્ષણે દિવ્ય ધ્વનિને છોડી દે છે. જે મુનિઓ બેઠા છે સમોસરણની અંદર એ તો અંતર્મૂર્તમાં વારંવાર દિવ્ય ધ્વનિનો સંપર્ક છોડી દે છે. તો પોતાનો શુદ્ધાત્મા ઉત્કૃષ્ટ છે ત્યારે ને, એ તો સીધી વાત છે કે. અને પ્રથમ જેને ધર્મ થાય છે એ શું કરે છે? સાંભળતા સાંભળતા શુદ્ધોપયોગની ક્ષણ આવે ત્યારે એ શું કરે છે? એ પણ દિવ્ય ધ્વનિને છોડી દે છે, તો એ ધર્મ થાય છે. દિવ્ય ધ્વનિને પકડી રાખીને ધર્મ થાય તો ધર્મ થતો નથી. એનો અર્થ જ એ છે કે સ્પર્શવા યોગ્ય એવો પોતાનો આત્મા છે એની આગળ દિવ્ય ધ્વનિ એ અછૂત છે, નિસ્પર્શવા યોગ છે. કઠિન લાગે પણ છે. એ બધા શાસ્ત્રોનું તાત્પર્ય શાસ્ત્રો ખુદ વાણી છે, પણ વાણીનું તાત્પર્ય આ છે. વાણીનું તાત્પર્ય વાણી નથી. સમય સારનો કણશ છે. એ જીનવચસી રમંતે સ્વયં વાંત મોહાહા, જે જીનવચનમાં રમે છે તે સ્વયં મોહનો મોહનું વમન કરે છે. તો જીનવચનમાં રમે છે એ શાસ્ત્ર વાંચ્યા કરે છે એમ લેવું કે નહીં? ગુરુદેવશ્રી સ્પષ્ટીકરણ કર્યું પ્રવચન કરતા કે અહીંયા જીનવચસી રમંતે એટલે જીનવચનના તાત્પર્યભૂત, જીનવચનના કેન્દ્ર સ્થાનમાં કહેવા ધારેલો એવો જે શુદ્ધાત્મા એમાં જે રમે છે તે જીનવચનમાં રમે છે. માત્ર વાણીમાં એકાગ્ર થાય છે તે જીનવચનમાં રમે છે એમ નથી કહેતા. પણ એના તાત્પર્યભૂત જે શુદ્ધાત્મામાં રમણતા કરે છે એને ખરેખર જીનવચનમાં રમે છે એમ કહેવામાં આવે છે. એમ અર્થ એવી રીતે કરતા બધા ઘણું સ્પષ્ટીકરણ પોતે કર્યું છે. એટલે વિતરાગ ભાવ પ્રગટ કરવો તે સર્વજ્ઞ જીનનાથની આજ્ઞા છે. વિતરાગ ભાવ પ્રગટ કરવાની જ આજ્ઞા છે. પેલું તો થઈ જાય છે એટલે નથી કરવું ને થાય છે માટે એનો નિષેધ છે. કરવું છે ને થાય તો એનો નિષેધ કરવાનો પ્રશ્ન હોય શકે નહીં. નથી કરવું ને થાય છે માટે એનો નિષેધ છે. અને તે જ વિતરાગી સંતોનું ફરમાન છે. જે જિનેન્દ્ર દેવની આજ્ઞા છે, તે જ સદગુરુ આદિની આજ્ઞા છે, ભગવાનની આજ્ઞા કાંઈ અને ગુરુની આજ્ઞા કાંઈક એથી વિરુદ્ધ બીજી એ ગુરુ જીનમાર્ગે ચાલનારા નથી. જો બીજી વિરુદ્ધ આજ્ઞા આપે તો એ જીનમાર્ગે ચાલનારા નથી, એ સીધી વાત છે. એટલે ગુરુ જ નથી. માટે તેને જ સ્ત્રીરૂપ જાણીને આરાધના કરો. માત્ર ઉપાદેય છે તે જ અનુભવવા યોગ્ય છે, માટે તેની આરાધના કરો, તેની સાધના કરો. રાગ ભાવની સાધના કરવાનું જીવ શાસનની અંદર ફરમાન નથી એમ છે. ખરેખર ફરમાન નથી, ભગવાનની આજ્ઞા નથી એમ છે. એને તો એટલા ભાવજીન શાસનનો જ આ બોલ છે, દ્રવજીન શાસનની ચર્ચા બોલમાં નથી. પણ તો વર્તમાન પરિસ્થિતિમાં ગડબડ થાય છે અને ત્રણેય કાળે એવી ગડબડ થાય છે. જીન શાસનના નામે બહારમાં અનેક પ્રકારના ઊંધા વિપરીત સંસ્કારો ઉત્પન્ન થાય, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. અને એની મુખ્યતા જીન શાસનના નામે મુખ્યતા કરનારાઓ ખરેખર તો પોતાની મુખ્યતા કરવા ખાતર, વાસ્તવિકતા અંદર એ છે, પોતાની મુખ્યતા કરવા ખાતર જીન શાસનની મુખ્યતાના નામે જે બાહ્ય પ્રવૃત્તિ કરે છે એની અંદર અનેક પ્રકારે આત્માને નુકસાન થાય એવી પરિસ્થિતિ પ્રત્યક્ષ ઊભી થઈ જાય છે, જોવામાં આવે છે પ્રત્યક્ષ. અને એ રસ્તે ભૂલથી પણ ન જવાય એની દરકાર અને સાવધાની આત્માર્થીએ રાખવા યોગ્ય છે. થોડું પણ યથાર્થ થાય, સત્ય થાય, સાચું થાય એવો અભિપ્રાય હોવો જોઈએ. ભલે થોડું થાય પણ જે થાય તે સત્ય અને યથાર્થ હોવું જોઈએ. એ ઉજ્જૈન શાસનનો વિષય લીધો છે 233માં. એ શબ્દ પ્રયોગ કર્યો છે 15મી ગાથામાં, સમયસારમાં ભગવાન કુલકુંદાચાર્ય, કે જે સ્વાનુભવ છે, શુદ્ધ ઉપયોગ છે. એ સમસ્ત જીન શાસનમ, સમસ્ત જીન શાસન એને કહેવામાં આવ્યું છે. આખું જીન શાસન એમાં સમાઈ જાય છે એમ કહે છે. એની બહાર જીન શાસન નથી, એની બહાર ખરેખર સમસ્ત કહેતા એની બહાર જીન શાસન નથી. તો પણ બીજું જોવામાં આવે છે એનું શું? આ મંદિરો, શાસ્ત્રોનો પ્રચાર, પ્રવચનો, વાત્સલ્ય, પ્રભાવના, આ બધું જીન શાસનમાં છે ને? તો કે કહેવા માત્ર જીન શાસન છે, એ કહેવા માત્ર છે. અને એ પણ કહેવાનું ત્યારે કે ભાવ જીન શાસનને અનુસરીને થતું હોય તો, નહીંતર કહેવાનું પણ રહેતો નથી આ પરિસ્થિતિ. વ્યવહાર એટલે ઉપચાર, ઉપચાર ક્યારેક અણઉપચાર હોય તો, અણઉપચાર વગર ઉપચારનો સદભાવ કેવળ હોઈ શકે નહીં. ચોત્રીસ એક વાર હરખતો લાવ કે અહો મારો આત્મા આવો, ચૈતન્ય જીનચંદ્ર એવો મારો આત્મા સાક્ષાત જીન પરમાત્મા કહો કે પોતાનો આત્મા કહો. એક વાર એવો મહિમા લાભ, હરખ લાભ એટલે એવો સ્વરૂપનો મહિમા ઉત્પન્ન કર એમ કે છે. અહીંયા સ્વરૂપનો મહિમા કરવા સંબંધે પ્રેરણા આપી છે. પ્રેરણામાં પણ અનેક વિભાગ છે. કોઈ વખત વૈરાગ્યની પ્રેરણા આપે તો કોઈ વખત જ્ઞાનની પ્રેરણા આપે, એમ બે અસ્તિ નાસ્તિથી પછી એના ભેદ પ્રભેદોમાં અનેક વચનો આવે છે. પણ બે ભાગ છે કે એક તો જે અસ્થિરૂપ જે માર્ગ છે સુધાન સારી થાય એની પ્રેરણા આપે, એક વિમુખ ન થાય એના માટે પ્રેરણા આપે, એવા માર્ગથી વિમુખ ન થાય એની પ્રેરણા આપે, એમ બે ફેદા. અહીંયા કહે છે કે તું ભગવાન આત્મા છો, તારા ભગવાન સ્વરૂપનો મહિમા તો આ તને આવવો જોઈએ કે ના આવવો જોઈએ? આમાં તને અનુચિત શું કાર્ય કરવાનું કહેવામાં આવે છે? તું પોતે ભગવાન સ્વરૂપ છો અને તને તારો ભગવાન સ્વરૂપ હોવા છતાં એનો મહિમા નહીં અને દીનતા, આ તે કેવી વિપરીત પરિસ્થિતિ છે. હવે મહિમા રખ લાવ એમ કે છે, મહિમા લાવ એમ કે છે, એટલે એવું સમજવા યોગ્ય નથી કે કૃત્રિમતાથી એનો મહિમા કર્યા કરવો, ઓગ સંજ્ઞાએ કર્યા કરવો. વાસ્તવિક મહિમા ત્યારે આવે છે કે જ્યારે ઓળખાણ થાય, ભાવ ભાસે ત્યારે. જેટલું સામર્થ છે એટલું જ્ઞાન ભાવમાં ભાસે ત્યારે એનો મહિમા આવે, ત્યારે એનું વજન પડે. નહીંતર કૃત્રિમતાથી જે મહિમા આવે એમાં વસ્તુ તો સામે દેખાતી નથી, જ્ઞાનમાં આવતી નથી. કહ્યું, શાસ્ત્રમાં કહ્યું, શ્રી ગુરુએ કહ્યું, માટે અમે આત્માનો મહિમા કરીએ છીએ. અથવા શાસ્ત્રના એવા મહિમા સૂચક વચનો પકડીને એ વચનનું વારંવાર ઉચ્ચારણ કરવું, એ વચનને લક્ષમાં લઈને એનો વિકલ્પ કરવો, તો સમયસારમાં જો આમ કહ્યું કે રાગને પૂતગળનો કહી દીધો, રાગ છે તે પૂતગળનો નથી. શું આત્માનો સ્વભાવ તો નથી પણ આત્માનો વિભાવ પણ નથી, એમ કરીને આવે છે. કૃત્રિમતા નથી, કૃત્રિમતા કરવા માટે એ વાત નથી. વસ્તુ મહિમાવંત છે, અનંત મહિમાવંત છે, એ લક્ષમાં લઈને એના લક્ષ્યપૂર્વક મહિમા આવે તો અનુભવ પ્રગટે, જો એના લક્ષ વિના મહિમા કરે તો અનંતકાળ મહિમા કરે તો પણ અનુભવ ન પ્રગટે, ન પ્રગટે ને ન જ પ્રગટે. ઉલટાનો કલ્પના એ ચડે. કલ્પના એ ચડવાનું શું કારણ? કે વસ્તુ સામે વાસ્તવિક જ્ઞાનમાં આવતી નથી, પછી કાંઈ ને કાંઈ કલ્પનાથી આવી ના રહેલી. એટલે વારંવાર જે કહેવામાં આવે છે કે આત્માની ઓળખાણ કરવી, ઓળખાણ કરવી, એનું કારણ એ છે કે પહેલું એ જ કરવું પડે. બીજું કાંઈ કરવા જાય તો બીજી ગડબડ ઊભી થાય. વ્રતાદિને ત્યાગ કરવા જાય તો મિથ્યાત્વ પોષે, શાસ્ત્ર જ્ઞાનમાં આગળ વધવા જાય તો મિથ્યાત્વ પોષે. એમ કરું કરતા બુદ્ધિ અને એકત્વ બુદ્ધિ રાગની ઊભી છે, એ સાથે સાથે દ્રઢ થઈ જશે. એ તો બધું મૂકીને, મધ્યસ્થ થઈને, જિજ્ઞાસુ થઈને, શોધક થઈને, મારું સ્વરૂપ કેવું છે એક જ ઉદ્દેશ એના લક્ષમાં હોવો જોઈએ. એ એક જ ઉદ્દેશ રાખીને વાંચન, શ્રવણ, વિચાર જે કાંઈ થાય તે નિર્ણય કરવા માટે, ઓળખાણ કરવા માટે જ હોવો જોઈએ. પહેલામાં પહેલું હોય, એટલે તો પ્રથમ શબ્દ વાપરો છે 143 ગાથામાં. તાવત શબ્દ ઉપર ગુરુદેવ બહુ વજન દેતા. પ્રથમ શ્રુતજ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, એમાં તાવત શબ્દ છે સંસ્કૃતમાં, એનો અર્થ થાય છે પ્રથમ. તો પ્રથમ ઉપર ગુરુદેવ પ્રવચનની અંદર બહુ જોર દેતા. આ ગાથા સાંભળવા જતા કે જો પ્રથમ આ વાત છે, એ પહેલાં બીજું કાંઈ કરવાનો પ્રશ્ન નથી. પહેલાં તું નિર્ણય કર, નિર્ણય વગર તને મહિમા આવશે નહીં. મહિમા નહીં આવે તો બીજું બધું જે કરીશ એ આત્માના મહિમા સિવાય અનાત્માનો મહિમા કરીશ. મહિમા તો કર્યા વગર રહી નહીં શકે તારો જે, પણ આત્માને છોડીને અનાત્માનો મહિમા થશે. હે જીવ, એક વાર, એક વાર એટલે પહેલીમાં પહેલું કરવા યોગ્ય કે ઓહો મારો આત્મા કેવો સિદ્ધ સમાન સદાપદ મેરો, પોતાનું સાક્ષાત સિદ્ધપદ જ્ઞાનમાં આવે અને ન આવે ત્યાં સુધી એ પ્રકારનો અંતરમાં અભ્યાસ કરે કે જ્ઞાન તે હું છું ને એ સિવાય હું કાંઈ નથી. એમાંથી અનંત જ્ઞાનમય જે ખાણ છે એનો પત્તો લાગે. કેવો કે સિદ્ધ ભગવાન જેવો, એ જ વાત કહે છે. મારો આત્મા આવો, આવો એટલે કેવો કે સિદ્ધ ભગવાન જેવો, જેવા સિદ્ધ પરમાત્મા છે એવો જ હું છું, અથવા જેવો હું છું એવા જ સામે પ્રતિકૃતિ રૂપ સિદ્ધ પરમાત્મા છે. બાકી હું તો આવો જ છું, શાસ્ત્ર કહે છે માટે હું સિદ્ધ સમાન છું, ગુરુ કહે છે માટે સિદ્ધ સમાન છું એમ નહીં, પણ મને જ હું મારા જ્ઞાનમાં સિદ્ધ સમાન ભાસું છું એમ એને પોતાને સિદ્ધ પદનો મહિમા અને હર્ષ આવવો જોઈએ. ઉગે ઉગે કરવાની વાત નથી, અહીંયા એ વાત સમજીને લેવાની છે. સિદ્ધ ભગવાનજીની જ્ઞાન આનંદની પરિપૂર્ણ તાકાત મારા આત્મામાં ભરી પડી છે, સામર્થ્યનો પત્તો લાગે છે. જેવા સિદ્ધ ભગવાન છે એટલી જ શક્તિ, એવી જ શક્તિ, અનંત જ્ઞાન, અનંત આનંદ, સીમા વગરનું સામર્થ્ય છે, હદ વગરનું કોઈ સામર્થ્ય છે એવું વિદ્યમાન છે. છે એટલે વિદ્યમાન છે, અત્યારે એ મોજૂદ છે, પ્રગટ છે. સામર્થ્ય સામર્થ્ય તરીકે અપ્રગટ નથી, સામર્થ્ય સામર્થ્ય તરીકે સદાય પ્રગટ છે. સામર્થ્યને જોકે પ્રગટ અપ્રગટની વિવિક્ષા કે અપેક્ષા જ લાગુ પડતી નથી. સર્વ અવસ્થામાં હું જેવો છું તેવો છું, પ્રગટ અપ્રગટ સર્વ અવસ્થામાં જેવો હું છું તેવો જ છું એવો શ્રદ્ધા ભાવ તે સુખનું મૂળ છે. દીપચંદજી લીધું છે અનુભવ પ્રકાશ. મારા આત્મામાં એ શક્તિ ભરી પડી છે એટલે અત્યારે પણ એ વિદ્યમાન છે. અત્યારે વિદ્યમાન છે એનો આધાર મને હોવો જોઈએ. એને છોડીને બીજાનો આધાર લેવા જતા પામરતા થયા વિના રહેશે નહીં. ભગવાન આત્મામાં એ બધું આવશે નવા સંસ્કરણમાં, નવા પુસ્તકમાં. ભગવાન આત્મામાં સ્વરૂપ મહિમા, સ્વરૂપ મહિમા વાસ્તવિક કેવો હોય, સ્વરૂપના ભાનમાં સ્વરૂપ મહિમા કેવો હોય, સ્વરૂપના જ્ઞાનમાં સ્વરૂપ મહિમા કેવો આવે એ વિશે છે. મારા આત્મામાં એ શક્તિ છે, વિદ્યમાન છે. મારા આત્માની તાકાત ભણાઈ ગઈ નથી. અનંતકાળ નિગોદમાં રહ્યો તો પણ મારા આત્માની શક્તિ જરાય હણાઈ ગઈ નથી. અથવા સ્વરૂપે કરીને જોઉં તો હું ક્યારેય નિગોદમાં ગયો જ નથી, કેમ કે મને નિગોદને કાંઈ લેવા દેવા નથી. મારું સ્વરૂપ તો અનાદિ અનંત જેવું છે તેવું છે, એમાં નિગોદની અવસ્થાનો સ્પર્શ નથી, પ્રવેશ નથી, સંયોગ નથી. એને સંયોગ લાગુ પડતો નથી. જેમ પારિણામિક ભાવને કર્મનો ઉદય લાગુ પડતો નથી એમ કહે છે ને, ઉપશમ ક્ષોક્ષમ ક્ષાયક અને ઉદય, એ ચાર ભાવોને કર્મનો ઉદય લાગુ પડે છે, પણ પારિણામિક ભાવને કર્મનો ઉદય લાગુ પડતો નથી. એમાંથી એ વાત નીકળે છે કે એ ચારે પ્રકારના કર્મના ઉદય સાથે સંબંધ ધરાવનારા ભાવો, એનો સંબંધ પણ આત્માને લાગુ પડતો નથી, એની પહોંચ નથી એની, એથી એને એનાથી રહિત છે એમ કહેવામાં આવે છે. નિયમસારમાં ચારે ભાવાંતરોને અગોચર શબ્દ વાપર્યો છે. તો શબ્દાર્થ કરો તો મેળ નથી ખાતો, કેમ કે ક્ષાયિક ભાવ છે એમાં ક્ષાયિક જ્ઞાન છે. તો શું ક્ષાયિક જ્ઞાનને આત્મા અગોચર છે? સમ્યક જ્ઞાનને પણ અગોચર નથી, શ્રુત સમ્યક શ્રુત જ્ઞાનને ગોચર છે. તો કે કેવો જ્ઞાનને અગોચર છે? શબ્દ એવો વાપરો છે, તારે ભાવાંતરોને અગોચર છે એવો પરમ પારિણામિક ભાવ છે. તો કે એનો સંબંધ નથી, અગોચર છે એમ કહેતા એનો સંબંધ નથી. એટલે સીધો કળશ લીધો છે. 38મી ગાથામાં એ શબ્દ પ્રયોગ કર્યો છે અને ટીકાકાર મુનિરાજ કહે છે, પછી જે પદ રચે છે એમાં, કે જે સર્વ નાશ પામવા યોગ્ય ભાવોથી અત્યંત દૂર છે એવો શબ્દ વાપર્યો છે. સંબંધ નથી એમ કહેવા માટે શું કહ્યું છે? કે જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવો ચારે પ્રકારના, તેનાથી જે અત્યંત દૂર છે દુર્ષુ કહેવાય છે. હું આવો છું ચાર ભાવોથી રહીત અનાદિ અનંત સિદ્ધપદ સ્વરૂપ આવો છું. મારા આત્માની તાકાત ભણાવી ગઈ નથી એમ કહીને એમ લેવું છે. જો પૂર્ણ શુદ્ધ પર્યાય સાથે સંબંધ એનો રાખે તો નિબોધની પર્યાય સાથે પણ એનો સંબંધ રાખવો અનિવાર્ય થશે. જો એક ઉત્પન્ન પર્યાય સાથે એનો સંબંધ રાખે તો નિબોધની પર્યાય સાથે એનો સંબંધ જોડવો અનિવાર્ય થઈ પડશે. માટે એમ કહે છે કે હું તો જેવો છું એવો છું. પર્યાયની અંદર જે ફેરફારો થયા એ મારા સ્વરૂપને વિશે કદી થયા નથી ને કોઈ થવાની શક્યતા પણ એમાં રહેલી છે. એવો કોઈ અભેદ કિલ્લો છે મારા સ્વરૂપમાંનો જે ગઢ છે એ એવો ગઢ છે કે એમાં કોઈનો પ્રવેશ નથી થતો. એમ કહીને પોતાની જે શક્તિ છે તે અક્ષુણ રહે છે, વિચલિત થતી નથી, ફેરફારવાળી થતી નથી. એમ કહીને પોતાનું ધ્રુવત્વ જે છે એને સંભાળે છે. જે પૂર્ણ શુદ્ધ પર્યાય પર્યંતના નિષેધને કહેવામાં આવે છે એની પાછળ આ હેતુ છે કે એમાં પોતાનું જે સામર્થ્ય છે એને સંભાળવાનું છે. જે પોતાની શક્તિ હણાઈ નથી ગઈ ક્યારે એને સંભાળ લેવી છે. અને એની મહત્તા અથવા મહાનતા એટલી બધી છે, એક સર્વજ્ઞ શક્તિ પાસે સર્વજ્ઞ પર્યાયને વિચારવામાં આવે. આત્માની જે સર્વજ્ઞ શક્તિ અને આત્માની જે સર્વજ્ઞ પર્યાય એ બંનેની તુલના કરવામાં આવે તો એનો પત્તો ખાય એવું નથી. સર્વજ્ઞ પર્યાયનો સર્વજ્ઞ શક્તિ પાસે સર્વજ્ઞ પર્યાય અનંતમાં ભાગે છે. અનંતમાં ભાગે છે એટલે પત્તો ખાય એવું નથી. એવી અનંતી 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 સર્વજ્ઞ પર્યાયો એમાંથી પ્રગટ થવા છતાં સર્વજ્ઞ શક્તિ અકબંધ રહી જશે એટલી ને એટલી એમ ને ફેરફાર વગરની. ન નિબોધની પર્યાયમાં એ હણાઈ ગઈ, ન સર્વજ્ઞની પર્યાયમાં એમાં કોઈ પુષ્ટતા થઈ. એટલે એમ કહે છે કે એની કોઈ અપેક્ષા નથી, મને એની કોઈ અપેક્ષા નથી. અરે રે, હું દબાઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે એમ ડર ને એક સમયને વિકારી પર્યાયમાં એકાકાર થઈને લીન થઈને તન્મય થઈને શું ડર ને દબાઈ ન જા, તારા સ્વરૂપની સંભાળ ન છોડ એમ કહે છે. એક સમયની વિકારી પર્યાયમાં લીન થઈને તું પરમાત્માથી વિમુખ ન થા એમ કહેવું છે. તારા પરમાત્માને સંભાળ, વિભાવ ભાવો ભાગવા માંડશે, ઊભા નહીં રહી શકે. અરે રે, હું દબાઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે એમ ડર નહીં. શાસ્ત્રમાં પાછો આવે પોતાના અવગુણની નિંદા કરવાનો, હું પામર શું કરીશ પણ એનો નથી વિવેક, અથવા અધમા અધમધી ગોપતિ સકળ જગતમાં હું એની સ્ત્રી આવ્યા વિના સાધન કરતો. એ પણ એને પોતાના વર્તમાન વિભાવોને ગાળવા માટેનો વાત છે. શૈલી ગમે તે હોય પણ અસ્થિથી કે નાસ્તિથી વિભાવને ગાળવાની વાત છે. વિભાવની નિંદા કરીને વિભાવને ગાળવા છે અને સ્વરૂપની ગુણની સ્વભાવની પ્રશંસા કરીને પણ વિભાવને ગાળવા છે. એક જ વાત છે, કાર્ય બે પ્રકારે નથી, કાર્ય એક જ પ્રકારે થાય છે. એમ ડર નહીં, હતાશ ન થા, એક વાર નિરાશ ન થા. એમ હતાશ ન થાય એટલે નિરાશ નહીં થા, એક વાર સ્વભાવનો વ્રત લાવ, સ્વરૂપ નો ઉત્સાહ કર, તેનો મહિમા લાવીને તારા પુરુષાર્થ ને ઉછા. ગુરુદેવ ની વાણી, એક વાર સ્વભાવ નો હરખ લાવ, સ્વરૂપ નો ઉત્સાહ કર, તેનો મહિમા લાવીને તારા પુરુષાર્થ ને ઉછા. એ મહિમા, મહિમાન ની પાછળ આ વાત છે, જેને જેનો મહિમા આવે તેને તેવો જ પુરુષાર્થ થાય એમ કેવું છે. પુરુષાર્થને અને મહિમાને અવિનાભાવી સંબંધ છે. સમ્યક સન્મુખ થતાં, સ્વરૂપની ઓળખાણ થતાં, સ્વરૂપનો મહિમા આવતા સ્વરૂપનો પુરુષાર્થ જાગ્રત થાય છે. હવે સ્વરૂપ અંતતત્વ સ્વરૂપ છે. અંતતત્વને જોતા એ અંતર્મુખ થાય છે. જ્ઞાન આંશિક એનું અંતર્મુખ પણ છે. એમાં જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય કર્યો. જ્ઞાનમાં રહેલા જ્ઞાન સ્વભાવના આધારે સ્વભાવનો જ્ઞાને જ્ઞાનનો નિર્ણય કર્યો. ત્યાં આંશિક અંતર્મુખતા છે. રાગનો અંશે અભાવ લીધો તો ત્યાં એને અંતર્મુખની દિશા, જે અનાદિથી રહસ્યભૂત વિષય રહ્યો, એ પહેલી વહેલી એને અપૂર્વ ભાવે ત્યાં એને હાથમાં આવી કે આમ અંતર્મુખ થવાય છે. બસ આ અંતર્મુખ થવાય છે, એને કળા આવડી અંતર્મુખ થવાની, પુરુષાર્થ એનો અંતર્મુખ જાય છે. પછી હું આ સિદ્ધપદ રૂપ છું, આ વિદ્યમાન સિદ્ધપદ સ્વરૂપ છું એમ એના અંતતત્વ ઉપર પુરુષાર્થનું જોર જાય છે, ભીસ આવે છે એના ઉપર. અને એ જીવ વારંવાર એ બાજુનો અભ્યાસ અથવા પ્રયાસ કરે છે, લીન થવાનો અવસર એમાંથી આવે છે, ત્યારે એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. એ રીતે સ્વરૂપનો ઉત્સાહ કર, તેનો મહિમા લાવીને, લાવીને એટલે કોઈ કૃત્રિમતાથી લાવીને એ પ્રશ્ન નથી, તો ભાષા એ છે. તારા પુરુષાર્થને ઉછા, ઉછા એ પણ કૃત્રિમતાથી નથી, ઉછળે છે પોતાના નિધાનને જોઈને. પરિણામ પુરુષાર્થનું પરિણામ ઉછાળો ખાય છે, જોરથી ઉછાળો ખાય છે, એને હરખ માતો નથી. ઘટ અંતર ન સમાય, ભાગચંદજીની જે સ્તુતિ છે જીનવાણીની, જીનવાણીની કૃપાથી પરિસ્થિતિ એ થઈ કે જે સ્વાનુભૂતિ પ્રગટ થાય છે ત્યારે એનો આનંદ છે એ સમાતો નથી અંદરમાં. પુરુષાર્થ, પુરુષાર્થને ઉછાળ તો તને તારા અપૂર્વ આહ્લાદનો અનુભવ થશે. એ ઉછળેલા પુરુષાર્થમાં આનંદનો ઉભરો આવીને આનંદ દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપ વ્યાપક ભાવે અનુભવ ગોચર થશે. અને આગળમાં ભવિષ્યમાં એના ફળ સ્વરૂપે તું અવશ્ય સિદ્ધપદને પામીશ. આવી મોટી વાત છે, સિદ્ધપદ પ્રગટ થઈ જાય એવી મોટી વાત છે. પણ એને જોતા તો તને સિદ્ધપદની દરકાર નહીં, કે તો પર્યાયમાં પ્રગટ થવાનું છે ને, તો થાય જ ને. પણ જ્યારે હું વસ્તુ સ્વરૂપે સિદ્ધપદ છું તો પર્યાયમાં પ્રગટ ન થાય એ વાત ક્યાં રહી? જેના ઘરમાં ખજાનો છે એને વાપરવાનો અધિકાર છે કે નહીં એ પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? જેના પઝેશનમાં છે, જેના કબજામાં ભંડાર છે, એને એ ભંડારમાંથી વાપરવું કે ન વાપરવું એનો અધિકાર છે કે નહીં એ પ્રશ્ન અસ્થાને છે? એનો પ્રશ્ન હોઈ શકે નહીં. એવી વાત એવી છે.
Adi Dev Manar Vahan Namo Jai Ho 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 Namo J